నమోస్తు నమోస్తు నమోస్తు. ప్రణమోలోయ శౌత్రికాళవర్తి అర్హంతాణం, ప్రణమోలోయ శౌత్రికాళవర్తి శితాణం, ప్రణమోలోయ శౌత్రికాళవర్తి ఐర్యాణం, ప్రణమోలోయ శౌత్రికాళవర్తి ఉజ్జాయణం, ప్రణమోలోయ శౌత్రికాళవర్తి శవశ్రావణం. ఓంకార విందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగిన కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. మంగళం భగవాన్ వీరో మంగళం గౌతమో గణి, మంగళం కుందకుందార్యో జైందర్మోస్తు మంగళం. సర్వమంగళ మాంగళ్యం సర్వకళ్యాణకారకం, ప్రధానం సర్వధర్మాణం జైనం జయతు శాసనం. నమః సమైషారాయ శ్వానుభూత్యా చకాశతే చిత్స్వభావాయ భావాయ సర్వభావాంతరచ్చిదే. ఏగో మే శాశ్వతోపాజ్ఞాన్ దర్శన లక్షణం, శేషా మే బాయిరా భావాసవ్యే సంయోగ లక్షణ. మారో సుశాశ్వత ఏక దర్శన జ్ఞాన లక్షణ జీవ ఛే, బాకీ బదా సంయోగ లక్షణ భావ ముజ్తీ బాహ్య ఛే. హూ ఏక శుద్ధ సదారూపీ జ్ఞాన దర్శన మై ఖరే, કઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે. જે જાણતો અરહંતને ગુણદ્રવ્યને પર્યાયપણે, તે જીવ જાણે આત્મને તશું મોહ પામે લય કરે. નથી અપ્રમત કે પ્રમત નથી, એ એક જ્ઞાયક ભાવ છે. એ રીત શુદ્ધ કથાયને જે જ્ઞાતે તો તે જ છે. જેમને તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે, જાણે જ કર્મો દે નિર્જરા બંધ તેમજ મોક્ષને. ધ્રુવ અચલને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને વંદી કહું સુત કેવડી કથિતા સમય પ્રાભૂત હો. તું સ્થાપ નિજને મોક્ષ પંથે, ધ્યા અનુભવ તેહને તેમાં જ નિત્ય વિહાર કર, નહીં વિહર પર દ્રવ્યો વિશે. ઓમ શ્રી નમસી દેવ્ય નમસી દેવ્ય નમસી દેવ્ય. સમય સારજી પરમાગમ શાસ્ત્ર ઉપર એના કર્તા કર્મ અધિકારની 143 ગાથા ઉપર આપણી ચર્ચા ચાલે છે. અત્યારે પૂજ્ય ગુરૂદેવશ્રીના પ્રવચનમાં જે 92 નંબરનો કળશ અને 144મી ગાથા ચાલી, આપણી 143મી ગાથા હજી થોડી ભાવાર્થ લેવાનો બાકી છે. એ આપણે જરા લઈ અને આગળ પછી 92 નંબરનો કળશ છે ને, એ 92 નંબરના કળશમાં ઘણું રહસ્ય ભરેલું છે. 144મી ગાથા જે ચાલી એમાં જે પૂજ્ય ગુરૂદેવશ્રીએ કીધું કે પેલી 3.5 લીટીમાં ખુલાસો છે, એ ખુલાસો આખો 142 ગાથાથી જે અત્યાર સુધી ચાલ્યો આવ્યો એનો સંક્ષિપ્ત સાર છે. સમસ્ત નહી પક્ષોના વિકલ્પો છૂટે અને આત્માની અનુભૂતિ થાય ત્યારે એનું નામ સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન પડે છે. એ આખો એનો સાર એમાં 144મી ગાથા એનું વર્ણન કરતા આચાર્ય ભગવાને પેલી 3 લીટીમાં આખો સાર મૂકી દીધો છે, જે આપણે 4-5 દિવસથી એ વિષય ચાલે છે. ઘણી રહસ્યમય વાતો છે પૂજ્ય ગુરૂદેવશ્રીના પ્રવચનમાં આવતી હોય છે, એક પછી એક એક પછી એક. આપણે જે 143મી ગાથા એની ચર્ચા જે ગઈકાલે ચાલતી હતી, ગઈકાલે રાત્રે બી ચાલેલી, એમાં આપણે એક પેરેગ્રાફ પૂજ્ય ગુરૂદેવશ્રીએ લીધો હતો, એની ચર્ચા ચાલતી હતી. એ જરા આપણે લઈ અને પછી આગળ આપણે ચાલુ કરશું. આ 92માં કળશમાં ઉત્પાદ વે દ્રવ્યની ચર્ચા જે આવી છે કે ચિત્ત સ્વભાવ વડે જ્ઞાન સ્વભાવ વડે ઉત્પાદ વે ધ્રુવ ભવાય છે, એટલે કે ઉત્પાદ વે ધ્રુવનું ચિત્ત સ્વભાવ ઉપર દ્રષ્ટિ પડે અને એ દ્રષ્ટિ જ્યારે દ્રવ્ય ઉપર પડે ત્યારે દ્રષ્ટિ પડતાની સાથે જ એક સમ્યક જ્ઞાનનો જન્મ થાય, અને એ સમ્યક જ્ઞાનનો જન્મ થાય એ સમ્યક જ્ઞાનમાં ઉત્પાદ વ્યય અને ધ્રુવીનું કેવું સ્વરૂપ છે એને વાસ્તવિકપણે ખ્યાલમાં આવે છે. પેલા વિકલ્પાત્મક દશામાં ખ્યાલ આવ્યો હોય, વિકલ્પાત્મક દશામાં ખ્યાલ આવે, એ ખ્યાલમાંથી પછી એ વિકલ્પ છોડવાનો પ્રયત્ન કરે, એ વિકલ્પ છોડે, એ વિકલ્પ છોડવામાં પણ વિકલ્પ ચાલે. વિકલ્પ છોડવો છે એવો પણ એક વિકલ્પ છે. વિકલ્પ કેટલે હદ સુધી જીવને ચાલતા હોય છે, પછી ગુરુદેવશ્રીની ટેપ પૂરી થાય ત્યાં સુધી વિકલ્પ ન હોય, પણ જ્યાં ટેપ પૂરી થાય ત્યાં નવા વિકલ્પોનો જન્મ ચાલુ થઈ જાય, ત્યારે સાંભળવાનો વિકલ્પ હોય, અને એ સાંભળવાનો વિકલ્પ છૂટે પછી બીજો નવો વિકલ્પ ચાલુ થાય, પછી અહીંયાથી ચર્ચા ચાલે તો એ સાંભળવાનો વિકલ્પ ચાલુ થાય, એ વિકલ્પ ચાલે પછી એમાં પાછી કંઈક વિચાર દશા એની ચાલવા મળે, તો એ વિચાર પાછો વિકલ્પ સાથે જોડાઈને ચાલતો હોય, તો એ પાછો એક રાગ મિશ્રિત જ્ઞાનરૂપ વિકલ્પ ચાલુ થાય. તો કેટલે સુધી વિકલ્પો ચાલે છે એમાં કહે છે કે વિકલ્પોનો વ્યાપાર અટકી જાય છે. શું આવ્યું 144મી ગાથામાં? વિકલ્પનો વ્યાપાર અટકી જાય છે, બંધ થાય છે એમ નથી લખ્યું, અહીંયા અટકી જાય છે. 144 ગાથા આવશે ત્યારે લેશું, પણ આ તો ગુરુદેવનું પ્રવચન ચાલતું હોય ને એટલે એ વાત સહેજ છે. ગુરુદેવની વાત આવે એમાં પ્રમોદ ન આવે તો એની તો પાત્રતા નથી ખરેખર. એટલો પ્રમોદ આવવો જોઈએ, એટલો પ્રમોદ આવવો જોઈએ જ્ઞાનીની વાણી ચાલતી હોય ત્યારે, કે ઓહો આ મારા સ્વરૂપની વાત કેવી પૂજ્ય ગુરુદેવશ્રી મને બતાવી રહ્યા છે, અને હજી મને આટલા ટાઈમથી આ મારું સ્વરૂપ કેમ ખ્યાલમાં નથી આવતું, એ મને ખેદ થવો જોઈએ કે ઓહો આવું સ્વરૂપ છે, આવું આહલાદક સ્વરૂપ છે, આવું અચિંત્ય મહિમાવંત સ્વરૂપ છે, આવી મારી વસ્તુ અંદરમાં છે, એવો એને અંદરથી મહિમા આવવો જોઈએ, ઉછળવો જોઈએ મહિમા. કે આ વિકલ્પોને તોડવાની પરિપાટી, વિકલ્પો કેવી રીતે તૂટે, વિકલ્પનો વ્યાપાર કેવી રીતે અટકી જાય, અને એને ચિત્ત સ્વરૂપ જીવમાં એનું પ્રયાણ કેવી રીતે થઈ જાય, એ કેવી સુંદર વાતો. કે સમસ્ત નય પક્ષોના વિકલ્પો હોવા છતાં એ નય પક્ષોથી ખંડિત નથી થતો એવો અખંડિત ચૈતન્ય પરમાત્મા તારી પાસે છે. વિકલ્પ હો પણ વિકલ્પોથી ખંડિત કદી નથી થતો, એમ કહેવા માંગે છે કે વિકલ્પ ચાલતા હોય ત્યારે તારું અખંડ સ્વરૂપ એવું ને એવું છે, એટલે તારા માટે કઈ વિકલ્પ નડતો નથી, તને એમ કહેવા માંગે છે. વિકલ્પ નડતો નથી, વિકલ્પને દૂર કરવાનો પ્રયત્ન છોડી દે, નિર્વિકલ્પ સ્વરૂપમાં જવાનો પ્રયત્ન ચાલુ કરી દે, તો વિકલ્પ દેખાશે નહીં તને, એ અટકી જશે વિકલ્પનો વ્યાપાર, અને ચૈતન્ય સ્વરૂપમાં તારું પ્રયાણ, તારી દશા, એની દિશા ફરતા ચૈતન્ય સ્વરૂપ તને ખ્યાલમાં આવી જશે. કેટલી સુંદર વાતો આવે છે, અપૂર્વ વાતો. એક પ્રવચનમાં તો આમ જાણે તરબોળ કરીએ, ચૈતન્ય રસથી તરબોળ કરી દઈએ જીવને. ગુરુદેવની વાણી સવારે સાંભળે ને તો એટલી 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 એમાં એક પ્રવચનમાં વાત આવે કે જો એના વિચારે ચડી જાય ને જો, તો આખા દિવસમાં કોઈ પણ કાર્યમાં લાગેલો હોય ને તો પણ એ વસ્તુ એને વારંવાર 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 વિચારમાં આવી જાય, વારંવાર વારંવાર. એ જ છે ને ખરેખર ભેદ જ્ઞાન, એ પ્રકારે ચાલવું જોઈએ કે વારંવાર 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 ગુરુદેવે આમ કીધું હતું, ગુરુદેવે આમ કીધું હતું, ગુરુદેવે આમ મારું સ્વરૂપ બતાવ્યું હતું, ગુરુદેવે એમ કીધું આવો વિકલ્પ થાય છે, ગુરુદેવે કીધું કે આવો વિકલ્પ આવી રીતે તૂટે, આવી તારી નિર્વિકલ્પ વસ્તુ છે, આ રીતે તું આમ વિકલ્પથી દૂર વયો જા. એમ જ્યારે વિચારધારા એની ચાલે તો ભેદ જ્ઞાનની એક સ્થિતિ એને ઉત્પન્ન થવા માંડે છે, અને એ ભેદ જ્ઞાન જ્યારે ચાલુ થાય છે ને તો ભેદ જ્ઞાન ચાલુ થતા થતા કોઈ ગર્ભિત શુદ્ધતા આવી જાય છે અંદરમાં, ગર્ભિત શુદ્ધતા કહેવાય એને, પ્રગટ શુદ્ધતા નહીં પણ ગર્ભિત શુદ્ધતા. એ ગર્ભિત શુદ્ધતામાં એને એવું જ સ્વરૂપ ભાસવા માંડે કે જેવું સ્વરૂપ એનું હોય. એ ભેદ જ્ઞાનની ધારા દ્વારા એક ગર્ભિત શુદ્ધતા, એટલે કે અંદરમાં શુદ્ધતા છે એવી ગર્ભિતપણે શુદ્ધતાનો ભાસ એને થવા માંડે, એવી કોઈ સ્થિતિ થઈ જાય છે. એટલે આ ભેદ જ્ઞાનનો મંત્ર છે, ભેદ જ્ઞાનનો પ્રકાર છે. વિકલ્પે છે, નિર્વિકલ્પ વસ્તુ છે, પસંદગી તારી છે, તું શું પસંદ કરસ, જેમાં તારી પ્રીતિ, જેમાં તારો રસ, જેમાં તારી વૃત્તિ, જેમાં તારી પ્રવૃત્તિ, તો તને નિવૃત્તિનો ચાન્સ નહીં મળે. વિકલ્પમાં તારી પ્રવૃત્તિ ને વૃત્તિ ચાલશે,
तो निर्विकल्प स्वरूप में आरूढ़ थे निवृत्ति नहीं थाय। बाहर निवृत्ति की बात नहीं, स्वरूप में ठरवू एनु नाम निवृत्ति है। ये अद्भुत चर्चा आए 143 गाथा पर अपनी चर्चा चालती थी। 143 गाथा ना भावार्थ है, ये भावार्थ में आचार्य भगवान फरमावे छे, ई जरा बहु समझवा जेवी वस्तु स्थिति छे, एटले आपणे एने जरा व्यवस्थित लई लईए एक वखत। जो 432 नंबर नुं पेज छे, समयसार सीधी 5मा भागमां, एमां आ विषय आव्यो छे। भावार्थ छे 143 गाथानो भावार्थ छे। एमां कहे छे કે જેમ કેવડી ભગવાન સદા નૈપક્ષના સ્વરૂપના સાક્ષી અને જ્ઞાતા દ્રષ્ટા છે, તેમ શ્રુતજ્ઞાની પણ જ્યારે સમસ્ત નૈપક્ષોથી રહિત થઈ શુદ્ધ ચૈતન્ય માત્ર ભાવનું અનુભવન કરે છે, ત્યારે નૈપક્ષના સ્વરૂપનો જ્ઞાતા જ છે। આ ભાવાર્થનો વિષય આપણે ટીકામાંથી લઈ લીધેલો કે ભાઈ કેવડી તો સદાય જ્ઞાતા છે, અને શ્રુતજ્ઞાની અનુભૂતિના કાળે એ જ્ઞાતા બને છે। જ્યારે કેવડી ભગવાન તો સદાય જ્ઞાતા સ્વરૂપે પરિણમતા હોય છે, એટલે એ તો સદાય વિશ્વના સાક્ષીપણાને કારણે એ તો જ્ઞાતા 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 જ્ઞાતાપણે જ રહ્યા કરે છે। અને એમ લખે છે કે નૈપક્ષના સ્વરૂપના જ્ઞાતા, એટલે નૈપક્ષના સ્વરૂપના જ્ઞાતા એટલે કે પૂર્વે કોઈ નૈપક્ષ એમને પણ થઈ ગયો તો, કોઈ જીવને પણ ચાલતો હોય તો, બધી અપેક્ષાએ જોવામાં આવે તો કેવડી ભગવાન પરિપૂર્ણ પોતાના જ્ઞાન શ્રદ્ધા ચારિત્ર રૂપે પરિણમી ગયા હોવાને કારણે તે તો સર્વ સદાય સર્વત્ર રીતે જ્ઞાતા જ્ઞાતાને જ્ઞાતા જ છે। અને જ્યારે શ્રુતજ્ઞાની પણ જ્યારે નૈપક્ષથી રહિત થઈ શુદ્ધ ચૈતન્ય માત્ર ભાવનું અનુભવન કરે, ત્યારે નૈપક્ષના સ્વરૂપનો તે પણ જ્ઞાતા જ છે। શ્રુતજ્ઞાની એટલે કે જે જ્ઞાની થયો, જેને જ્ઞાનમાં આત્માનું આત્મિક વેદન આવી ગયું, એ વેદનપૂર્વક જેને પ્રતીતિપૂર્વક વેદન અને વેદનપૂર્વક સ્થિરતા જેને થઈ, એવો જીવ જે સમયે એ માર્ગરૂપે પરિણમ્યો, જેટલો કાળ તેને અનુભવ ચાલ્યો એટલો કાળ સુધી તે પણ એ સ્વરૂપનો જ્ઞાતા જ રહે છે। એટલે કેવડીની સાથે શ્રુતજ્ઞાનીની સરખામણી કરી હવે બીજો વિષય ચાલુ થાય છે। આ વિષય સમજવો ઇમ્પોર્ટન્ટ છે બહુ, ભાવાર્થ કરતા એ આ વિષય અહીંયા મૂક્યો છે કે જેટલી જેટલી વાત ચાલી એમાં આ વિષય ઇમ્પોર્ટન્ટ છે થોડો। એક નૈનો સર્વથા પક્ષ ગ્રહણ કરે તો મિથ્યાત્વ સાથે મળેલો રાગ થાય। જેમ કે વ્યવહાર નૈના પક્ષનો ગ્રહણ કરે, વ્યવહાર નૈ અશુદ્ધતાને પ્રગટ કરે, વ્યવહાર નૈ પર્યાયની પ્રગટતા બતાવે, જો એવો એક નૈનો સર્વથા પક્ષ ગ્રહણ કરે, સર્વથા બીજી નૈને ભૂલી જ જાય, બીજી નૈને યાદ જ ન કરે, બીજી નૈને કાંઈ વિચારમાં જ ન લીએ, એક નૈનો જ સર્વથા પક્ષ કરે કે જેટલું પર્યાયમાં પરિણમન થાય છે, જેટલો રાગ ચાલે છે, જેટલું પર્યાયમાં વિકલ્પાત્મક પરિણમન છે, એટલો જ હું છું બસ, એનાથી બહાર કાંઈ છે જ નહીં વસ્તુ, એવા એક નૈના પક્ષનું ગ્રહણ કરી અને મિથ્યાત્વ સાથે મળેલો રાગ જો તે ઉત્પન્ન કરે, અને એવો એક નૈનો સર્વથા પક્ષ ગ્રહણ કરે તો મિથ્યાત્વ સાથે મળેલો રાગ થાય, એટલે એ કેવો છે કે માત્ર એક નૈને જ ગ્રહણ કરે છે, એક નૈનો જ સ્વીકાર કરે છે, બે નૈનો જ સ્વીકાર નથી કરતો, બે નૈના પક્ષનો સ્વીકાર કરે એ આત્મજ્ઞાન નથી પામતો, આ તો એક જ નૈને ગ્રહણ કરી અને એને સર્વથા એક જ નહીં છે એમ માને છે, અને એવું જો સર્વથા એક નૈનું જ ખાલી એની વૃત્તિ ચાલે તો એને મિથ્યાત્વ સાથે મળેલો રાગ ઉત્પન્ન થયા વિના રિયે નહીં એક પક્ષના ગ્રહણ વાળો। પછી કહે છે પ્રયોજનના વશે એક નૈને પ્રધાન કરી તેનું ગ્રહણ કરે, પ્રયોજનના વશે એનું કોઈ પ્રયોજન હોય, એનું પ્રયોજન શું હોય તો કે આત્મપ્રાપ્તિનું પ્રયોજન હોય, આત્મદર્શનનું પ્રયોજન હોય, અનુભવ કરવાનું પ્રયોજન હોય. જે રાગાદી ભાવનો અનુભવ દુઃખમય ચાલે છે એની બદલે વિતરાક ભાવનો સુખમય અનુભવ કરવાનું પ્રયોજન હોય, એવા પ્રયોજન દ્વારા જે જીવ આગળ વધતો હોય કે એને એમ હોય કે મારે તો આ પર્યાયમાં દુઃખ ચાલે છે, વ્યવહાર નહીં મારી પર્યાયને પ્રસિદ્ધ કર્યા કરે છે પણ મારું પ્રયોજન તો સુખ પ્રાપ્તિનું છે. દરેક જીવ સુખને ઈચ્છે છે. કોઈ પણ પ્રવૃત્તિ દિવસ આખામાં ચોવીસે કલાક આઠે પોર જીવ કરે છે એ સેના માટે કરે છે? સુખની પ્રાપ્તિ માટે કરે છે. પણ સુખની પ્રાપ્તિ ક્યાંથી થાય, સુખ ક્યાં પડ્યું છે એવું પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રતાપે ખબર પડી ગઈ હોવા છતાં એના તરફ જતો નથી. એ ખબર પડી ગઈ ને, કોને નથી ખબર આમાં બેઠા એને, કે ભાઈ મારું સુખ તો મારામાં છે, પરમા ક્યાંય મારું સુખ નથી, સંયોગમાં મારું સુખ નથી, કોઈ રાગાદી ભાવમાં મારું સુખ નથી, ત્યાંથી આગળ વધી વધીને શાસ્ત્ર સ્વાધ્યાય કરવા માંડે તો એમાં પણ મારું સુખ નથી, એ પણ વિકલ્પમાં જાય છે, એ પણ નય જ્ઞાનમાં જાય છે, એ પણ ઇન્દ્રિય જ્ઞાનમાં જાય છે, તો કે ત્યાં સુખ નથી. તો ગુરુદેવે કીધું તારું સુખ તો તારામાં છે. લુક આવે ને દ્રષ્ટાંત કે મૃગલાની નાભીમાં કસ્તુરી, મૃગલાની નાભીમાં કસ્તુરી પડી છે, કસ્તુરી તો પડી છે પાછી એને સુગંધે આવે છે, સુગંધ નથી આવતી એવું નથી, ખાલી કસ્તુરી એમને એમ નથી પડી, એને સુગંધે આવ્યા કરે છે. એ સુગંધમાં એને ખબર પડે છે કે આ કસ્તુરીની સુગંધ છે, એ ખબર પડે છે. બોલો, એમ આત્મા છે એ કસ્તુરી છે, એની સુગંધે આવે છે એનું જ્ઞાન છે, એ સુગંધ એને ખબર પડે છે કે આ જ્ઞાન છે અને આવો આત્મા છે. એટલી બધી વસ્તુ ચોખ્ખી ચટ છે, છતાંય શું કરે છે મૃગલો? દોયડા જ કરે છે, દોયડા જ કરે છે, આમથી તેમ આમથી તેમ ભ્રમણ કર્યા કરે છે. કારણ કે એને ખબર નથી પડતી કે આ સુગંધ ક્યાંથી આવી રહી છે. એને એમ કે બહારથી આવે છે સુગંધ, એ બહારથી સુગંધ આવે છે એટલે બહાર ફાંફા મારે સુખ ગોતવા માટે. એટલા વિકલ્પોની પરિપાટીમાં ગરકાવ થઈ જાય છે. અહીંથી મળશે, અહીંથી મળશે, અહીંથી મળશે, અહીંથી મળશે, અહીંથી મળશે, પણ સુખ ક્યાંયથી મળતું નથી. થાકીને હારીને મૃતપ્રાય થઈ જાય છે. પછી એવી સ્થિતિ છે જીવની, કસ્તુરી પડી છે. આત્મા કસ્તુરી છે, એની સુગંધ આવે છે એટલે જ્ઞાનમાં આત્મા જાણવામાં આવી રહ્યો છે, છતાંય એને એનો ભરોસો નથી આવતો. એને જ્ઞાની પુરુષો બતાવી ગયા આટલું બધું કે તારું જ્ઞાયક નાયક ભાવ છે એમાંથી જ્ઞાન આવે છે, એ જ્ઞાનમાં જાણવું છે ને, એ જાણવું એ જાણનારને જાણે જ છે જાણવું, છતાં એને વિશ્વાસ નથી આવતો. એને એમ થાય છે કે સાવ આટલું જ હશે, આટલા બધા શાસ્ત્રો છે, આટલો બધો ગુરુદેવ વિસ્તાર કર્યો છે, આટલા બધા જીનેન્દ્ર પરમાત્માની વાણી થયેલી, આચાર્યોએ શાસ્ત્રો લખ્યા, એની પરંપરા ચાલી છે, અને ખાલી આટલું જ છે, એટલું જ છે, એના માટે જ શાસ્ત્ર લખાણા છે. વ્યવહાર વગર શાસ્ત્રોની રચના થતી નથી, નિશ્ચય વગર આત્માનો અનુભવ થતો નથી. એવી વાત છે, પોતાનું પ્રયોજન સુખનું હોય તો એમ કે છે કે પ્રયોજનના વશે. કયું પ્રયોજન છે? તો કે સુખની પ્રાપ્તિનું પ્રયોજન છે. પ્રયોજનના વશે એક નહીંને પ્રધાન કરી તેનું જો ગ્રહણ કરે તો મિથ્યાત્વ સિવાય માત્ર ચારિત્ર મોહનો રાગ રહે. પ્રયોજનના વશે સુખની પ્રાપ્તિના પ્રયોજન અર્થે નિશ્ચય નહીં જે શુદ્ધાત્માને બતાવે છે, એવા શુદ્ધાત્માના ગ્રહણ કરવા માટે નિશ્ચય નહીંને ઉર્ધ્વ કરી અને આ નિશ્ચય નહીં બતાવે છે એવો જ મારો આત્મા છે, એવું જો પ્રયોજનના વશથી આત્માની પ્રાપ્તિ કરે તો મિથ્યાત્વ રહિત જ્યારે વિકલ્પમાં આવે પાછો નિર્વિકલ્પ દશા થયા પછી તો મિથ્યાત્વ ન હોય. ચારિત્ર મોહનો રાગ રહીએ તો ચારિત્ર મોહનો રાગ હોય એમાં સ્વામિત્વ પણ ન હોય તો એ કાંઈ એને નડતો નથી. પ્રયોજનના વશે, પ્રયોજનના વશે એની મુખ્યતા એક તરફ ચાલી જાય પછી ત્યાં વિકલ્પ નથી, ત્યાં પ્રયોજનના વસે એનું પ્રયોજન સિદ્ધ કરવા માટે એ આગળ વધી રહ્યો છે. વિકલ્પથી પાર એક જ્ઞાનનો પ્રવાહ ચાલુ થઈ ગયો છે. એ પ્રવાહમાં એને ખબર પડી જાય છે કે મારું પ્રયોજન સુખનું છે અને મારી સુખની મૂર્તિ મારી પાસે છે અને એ સુખની પ્રાપ્તિ માટે મારું જ્ઞાન દોડી રહ્યું છે અત્યારે. અને એ પ્રવાહ સુખના સુખની ખાણ પડી છે ત્યાં ચાલુ થઈ ગયો છે એમ એને ખ્યાલ આવી જાય. જો એ ખ્યાલ આવવા માંડે તો એને એમ કહેવાય કે પ્રયોજનના વસે એક નઈને પ્રદાન કરી તેનું ગ્રહણ કરે તો મિથ્યાત્વ સિવાય ચારિત્ર મોનો રાગ રહે. અને જ્યારે નય પક્ષને છોડી વસ્તુ સ્વરૂપને કેવળ જાણે જ ત્યારે તે શ્રુતજ્ઞાની પણ કેવડીની માફક વિતરાગ જેવો જ હોય છે. એટલે પ્રયોજનના વસે બે નહીં નિશ્ચય નહીં ને વ્યવહાર નહીં, ઓછામાં ઓછી બે નહીંનું પેલા જ્ઞાન હોવું જોઈએ. પેલામાં પેલો આ સિદ્ધાંત એક જ્ઞાનને વિશે અનંત નયો હોવા છતાં શ્રીમદજીએ લખ્યું ને અનંત અનંત ભાવ ભેદથી ભરેલી અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે ઉપમા આપવાની જેને તમા રાખવી તે વ્યર્થ આપવાથી મતિ મપાઈ મે માની છે. એક જ્ઞાનને વિશે અનંત નયો હોવા છતાં એક એક જ્ઞાનને એક જ્ઞાન હોય, કોઈ પણ ચર્ચા ચાલતી હોય, કોઈ પણ વિષય ચાલતો હોય તો એ નામની નય બની જાય, એને નય કહેવાય. પણ એમાં ઓછામાં ઓછું નિશ્ચય ને વ્યવહાર નહીં બે નયનું જ્ઞાન જીવને પેલામાં પેલા યથાર્થ હોવું જોઈએ. જો એ બે નયનું જ્ઞાન યથાર્થ ન હોય ને તો ત્યાં વિધિ નિષેધના વિકલ્પ પણ ન ચાલે. વિધિ નિષેધ તો ન થાય પણ વિધિ નિષેધનો વિકલ્પ પણ પેલા ચાલુ ન થાય કે આ વ્યવહાર નહીં છે, એ અભૂતાર્થ છે અને આ પ્રયોજનને વશ નિશ્ચય નહીં ને ભૂતાર્થ અને સત્યાર્થ કીધી છે એવો વિધિ નિષેધનો વિકલ્પ પણ પેલા ન ચાલે તો વિધિ નિષેધ તો ક્યાંથી થાય. એમ જો એને બે નયનું જ્ઞાન હોય તો એ બે નયનું જ્ઞાન કરી અને એને નિશ્ચય નયની મુખ્યતા કરી અને એની દ્રષ્ટિ સ્વભાવ ઉપર ચાલી જાય તો એને અનુભૂતિનો કાળ પાકી જાય એમ અહીંયા સિદ્ધ કરવા માંગે છે. કે પછી ચારિત્ર મોહનો રાગ રહીએ ને, ચારિત્ર મોહનો રાગ કોને કહેવાય ખબર છે? ઝાડ હોય ને, ઝાડમાં તમે રોજ પાણી પાતા હો તો શું થાય, પાંદડા ઉગા જ કરે, લીલાછમ પાંદડા ઉગે. પછી એ ઝાડનું મૂળિયું તમે કાપી નાખો, ઝાડનું મૂળિયું કાપી નાખો ને તમે, પછી એને તમે પાણી પાવો તો એ પાંદડા રીએ ખરા થોડોક ટાઈમ, પણ એ પછી પાંદડા સુકાઈ જાય, પછી એ પાંદડા નીકળી પણ જાય. હવે ઝાડનું મૂળિયું જ કાપે નહીં, ઝાડનું મૂળિયું છે ને એ મિથ્યાત્વ છે. હવે એ મિથ્યાત્વ કાપે જ નહીં અને એની પાણી જ પાયા કરે, એને પોષણ જ કર્યા કરે, વિકલ્પ જ કર્યા કરે, વિકલ્પની એકત્વ બુદ્ધિ જ કર્યા કરે તો મિથ્યાત્વ જાય નહીં. અને મિથ્યાત્વ ગયા પછી જે રાગ રહી જાય, મૂળિયું કાપ્યું ઝાડનું પછી જે પાંદડા રહી જાય, એ પાંદડાને ગમે તેટલો વરસાદ આવે, ગમે તેટલું પાણી પડે તો પણ એ પાંદડા કાંઈ રહેવાના નથી, એ તો જવા માટે અહીંયા છે, હમણાં ચાલ્યા જશે. એવી રીતે આ ચારિત્ર મોહનો રાગ છે. એ રાગ રહીએ ને એ કેવો છે? એ સુકાઈ ગયેલા પાંદડા જેવો છે. એને પોષણ જ ન મળે, એને પોષણ ન મળે એટલે એ હમણાં ચાલ્યો જશે. મિથ્યાત્વ સહિતનો રાગ છે એને પોષણ મળ્યા કરે છે અને મિથ્યાત્વ ચાલ્યું જાય છે પછીનો રાગ છે એને પોષણ નથી મળતું એકત્વનું, એની તરફ કોઈ જોતું જ નથી, રાગની તરફ કોઈ જોતું જ નથી. મહેમાન આવે ને ઘરે, મહેમાન તમે એને બહુ આવકાર આપો, આગતા સ્વાગતા ખૂબ કરો, સારું સારું એને ભોજન બનાવીને જમાડો, તો મહેમાનને ક્યારેક એમ થઈ જાય કે હવે આપણે અહીંયા જ રહી જાય, અહીંથી હવે ક્યાંય જવું નથી આપણે. એમાં રાગ છે ને બેમાન છે, એને તમે જેટલો આવકાર આપો ને એટલે એ તમારા ઘરની બહાર ન નીકળે, એને ગમી જાય ત્યાં. અહીં તો મારું સન્માન બહુ છે, અહીંથી જવાય જ નહીં, અહીંયા એકદમ આપણે સ્થિર થઈ જાઓ. એવી રીતે રાગ જીવને સ્થિર થઈ ગયો છે, એ મહેમાન તરીકે એની આગતા સ્વાગતા જ કર્યા કરે છે. જે પ્રકારના રાગના વિકલ્પો આવે ને એમાં સંતોષાઈ જાય, સંતોષાય તો જાય પણ મહિમા પણ આવી જાય એને એનો. એટલી બધી જીવની દુર્દશા ચાલી રહી છે. બહુ ચેતવા જેવું છે, બહુ સમજણ કરવા જેવી છે. ગુરુદેવની વાણીમાં જે વાત આવે છે એને અંદર એવી રીતે અવધારવાની છે. કારણ કે રાગ મારામાં નથી, રાગ મારો નથી, હું આત્મા છું, એ એને હવે ગોખાઈ ગયું છે. શું? અને રાગ પાછો ચાલ્યા જ કરે છે. એ વિચાર નથી કરતો કે હું બોલું છું, રાગ મારામાં નથી, તો પછી આ રાગ કેમ આવે છે? હે, બોલે તો છે, રાગ મારામાં નથી, અને રાગ પાછો કરતો દેખાય છે. આ તો બે વિરોધાભાસી વાત થઈ ગઈ. એટલે બહુ ચેતવા જેવું છે, બહુ સમજણ કરવા જેવી છે, બહુ એકત્વ બુદ્ધિમાંથી બહાર આવવા જેવું છે. નહીતર આ એકત્વ બુદ્ધિ એવી છે કે ગુરુદેવ તો મળી ગયા પણ એકત્વ બુદ્ધિનું કામ એવું છે કે 2000 સાગરોપમ જ હોય છે જીવ પાસે નિગોદમાંથી નીકળ્યા પછી. એમાંય સંગમી પંચેન્દ્રીના 1000 સાગર જ છે. એમાં જો ચેતો નહીં અને જો એનો કાળ પૂરો થઈ ગયો તો બહુ મુશ્કેલી વાળું કામ છે. એટલે ગુરુદેવની વાણીને બરાબર સમજણપૂર્વક ધ્યાનમાં લેવા જેવી છે. જો એવી રીતે ખાલી ઉપર ઉપરથી સાંભળવાનો વિકલ્પ જ ચાલે અને અંદરનું ઊંડાણ એમાં ન આવે તો ગુરુદેવની વાણી મળી તે ન મળ્યા બરાબર થઈ જાય ભાઈ. બહુ ચેતવા જેવું છે, બહુ એકદમ ઉપયોગને બરાબર સાવચેત કરી અને વિચારધારા ચલાવવા જેવી છે. તો રાગ નહીં દેખાય તો જ્ઞાન દેખાશે અને એ જ્ઞાનમાં જ્ઞાયક દેખાઈ જશે. એવી સ્થિતિનું વર્ણન છે આ તો ભાઈ. ગુરુદેવની વાણીમાં વૈરાગની વાત આવે, પ્રેરણા આપવાની વાત આવે, સૂક્ષ્મ ઉપયોગ કરવાની વાત આવે, દ્રવ્ય પર્યાયનું પ્રમાણનું સ્વરૂપ બતાવે, પછી એમાં પર્યાય હેય છે ને દ્રવ્ય ઉપાદેય છે એમ નિશ્ચયનું સ્વરૂપ બતાવે, દ્રષ્ટિનો વિષય બતાવતા જાય, જ્ઞાનનું જ્ઞાન કરાવતા જાય, પર્યાયને હેય ઉપાદેય, પર્યાયને હેય કરી અને ઉપાદેય વસ્તુ બતાવતા જાય, અને પર્યાયમાં કેટલા વિભાવો ચાલતા હોય છે એનું જ્ઞાન પણ કરાવતા જાય, એમાંથી પાછો વળ એવો ઉપદેશ આપતા જાય. એટલે આ બધું ખાલી સાંભળવા માટે નથી, આપણે એના ઉપર ખૂબ વિચારધારા કરવાની જરૂર છે. ત્યારે ખરેખર ગુરુદેવની વાણીમાંથી થોડુંક ગ્રહણ થાય છે. આ તો દરિયો સમુદ્ર છે, આની વાણી તો એટલો સમુદ્ર છે, સમુદ્ર છે કે આમ પ્રવાહ ચાલતો હોય ને તો આપણને એમ લાગે શું આવશે, શું આવશે, શું આવશે, નવું 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 આવ્યા જ કરે. વિષયો સમજી લેવા એક વાત છે, વિકલ્પ કેમ તૂટવા એ સમજાઈ ગયું, આ નહીં નો આ વિકલ્પ, આ નહીં નો આ વિકલ્પ, દ્રવ્ય પ્રમાણ દ્રવ્ય પર્યાય સ્વરૂપનો એક આવો વિકલ્પ, વિકલ્પથી પાર મારું ચૈતન્ય તત્વ, સમસ્ત વિકલ્પોનો વ્યાપાર ચાલતો હોય ત્યારે પણ ખંડિત નથી થતો એવો મારો અખંડિત દ્રવ્ય ક્ષેત્ર કાળભાવથી અભેદ ચૈતન્ય પરમાત્મા એ દ્રષ્ટિનો વિષય, એ બધી વાત ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ એવો એક આખો અખંડ દ્રષ્ટિનો વિષય, એ બધી વાત ખ્યાલમાં આવે એક જાણી લેવી એ એક જુદો વિષય છે, જાણવાનો વિષય એ એક જુદો વિષય છે, એનો આદર અંદરમાં કરવો, એમાં આપણી પ્રસ્થાપના કરી દેવી એ એક જુદી વાત છે. એટલે એટલું ધ્યાન રાખવું કે ખાલી જાણવા પૂરતું આ તત્વ મર્યાદિત ન રહી જાય, એનો આદર થવો જોઈએ, એમાં અહમ થવું જોઈએ, ત્યાં પરિણમન ચાલવું જોઈએ, ત્યારે વસ્તુ ખરેખર ખ્યાલમાં આવે છે. વિકલ્પમાં ગમે તેટલો ખ્યાલ આવી ગયો હોય એની કોઈ કિંમત નથી. સમય એક સમય વર્તી વિકલ્પ છે, બીજે સમયે તો ફરી જાય છે, એમાં ક્યાં આપણું ચૈતન્ય તત્વ છે? એટલે બહુ જાગૃતિની જરૂર છે, બહુ સમજણની જરૂર છે. એવી સમજણ જીવને થાવી જોઈએ. બધા અભ્યાસ કરતા હોય, બધાને સમજણ હોય, પણ ગુરુદેવ પણ આવી આવી ટકોર ઘણીવાર કરતા હોય છે અને એ બહુ જરૂરી પણ છે. કારણ કે દેખાય છે એવું બહુ, હે, આપણે નજર કરીએ ને તો ઘણું દેખાય એવું, હે, શબ્દમાં તો બધી વાત એકદમ પકડાઈ ગઈ હોય પણ એનો ભાવ આવવો જોઈએ, ભાવનું ભાષણ થવું જોઈએ, અંદર પ્રતીતિ કરવા માટેનો પુરુષાર્થ ચાલવો જોઈએ, સતત જાગૃતિ ચાલવી જોઈએ. એવી જાગૃતિ જો નિરંતર ન રહીએ તો આ કાર્ય એટલું સરળ નથી. સરળતા તો એટલી ગુરુદેવે કીધી કે સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવી તો ચાલતો હાથી હોય એના ઉપર ફૂલ મૂકવા જેટલું સરળ છે. હાથી ચાલતો હોય ને તો ધીમે ધીમે ચાલતો હોય, તો કયો જીવ ફૂલ ન મૂકી શકે એના ઉપર? એટલું સરળ છે. પણ એ સરળ ક્યારે છે? એ વસ્તુને એ વસ્તુથી જોવે, સ્વભાવને સ્વભાવથી જોવે, દ્રવ્ય સ્વભાવને દ્રવ્ય સ્વભાવથી જોવે, પર્યાય સ્વભાવને પર્યાય સ્વભાવથી જોવે, કોઈ વિકલ્પથી ન જોવે, તો એનું કામ થતા વાર નથી લાગતી. પણ આ નહીં આવો છે, આ નહીં આવો છે, આ નહીં આમ છે, આ નહીં આમ છે, છોડી દે નહીં આ વિકલ્પ. મારો સ્વભાવ જ પરિપૂર્ણ છે, મારો સ્વભાવ જ ચૈતન્યમય છે, પર્યાયનો સ્વભાવ જ પરિણામનશીલ છે, દ્રવ્યનો સ્વભાવ જ અપરિણામનશીલ છે. એમ સ્વભાવને સ્વભાવથી જોવાની નજર જો કેળવાઈ જાય તો પર્યાય ઉપરથી દ્રષ્ટિ છૂટા વગર રહે નહીં. કારણ કે દરેક દ્રવ્યની પર્યાયો ક્રમબદ્ધ છે, છ એ છ દ્રવ્યની. એક દ્રવ્યની પર્યાયને પણ જો તમે જીવ દ્રવ્યની કોઈ પર્યાયને તમે ફેરફાર કરવા માટે વિચાર પણ કરો તો બીજા બધા દ્રવ્યની પર્યાયોને ફરવું પડે, ત્યારે જીવ દ્રવ્યની પર્યાય ફરે. હવે જીવની સત્તા તો જીવની પાસે છે એની પર્યાયની, એટલે એ પર્યાયને ફેરવવાનો પુરુષાર્થ ખોટો કરે છે, ફરવાની તો નથી. પણ એને એમ થાય કે મારી પર્યાય છે. હવે ઓલા પાંચ દ્રવ્યની તો એની પર્યાય નથી, તો ત્યાં જે સ્થિતિ છે એને ફેરવી કેવી રીતે શકશે? આ રાગ થયો, રાગનું નિમિત્ત પડું બહારમાં હોય તો હવે એ નિમિત્તપણાને કેવી રીતે ફેરવી શકશે? એ રાગને ફેરવવાનો પુરુષાર્થ ખોટો કરે છે. એનું નિમિત્ત એ ક્રમબદ્ધ છે, એ નહીં ફરે. બહુ દરેક પર્યાયો ક્રમબદ્ધ, અનાદિ અનંત ક્રમબદ્ધતા, એક પણ પર્યાય આગી પાછી ન થઈ શકે. ગુરુએ દ્રષ્ટાંત આપે ને જરતકુમારનું, કૃષ્ણનું. કેટલા વર્ષ, 12 વર્ષ જંગલમાં, કે મારા હાથે કૃષ્ણનું કાંઈ થઈ ન જાય કે એનાથી હું દૂર ચાલ્યો જાઉં. તો જરતકુમાર ગયા જંગલમાં. હવે એના હાથે જ જ્યાં એનું દેહ પરિવર્તન થવાનું લખ્યું હોય તો કૃષ્ણ ત્યાં ગયા, બોલો. આને કહેવાય ક્રમબદ્ધ. ક્રમબદ્ધ ફરે નહીં, પર્યાયો કદી ફરે નહીં. માળાના મણકા 108માંથી એક મણકો આગળ પાછળ થઈ શકે નહીં, એવી કોઈ સ્થિતિ છે તત્વની. દરેક પર્યાયો પ્રતિ સમય ક્રમબદ્ધ થવા યોગ્યપણે થઈ રહી છે. તેનો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ, ભાવ, નિમિત્ત બધું નિશ્ચિત છે. એક પર્યાય જીવની ફેરવવાનો પુરુષાર્થ કરે, બધા દ્રવ્યની પર્યાયોને ફેરવવા પહેલા એને નજર કરવી પડે, તો જ આ જીવની પર્યાય ફેરવા ફરી શકે. એટલે કાંઈ ફરી જ ન શકે. અને જેને આ બેસે એ પર્યાયને કદી જોવે નહીં, અને એ જોવે નહીં તો એ કોને જોવે? કાં દ્રવ્યને જોવે ને કાં પર્યાયને જોવે? પર્યાયને ન જોવે તો સીધો દ્રવ્યને જોવે. બહુ થોડું છે આમ, છે બહુ થોડું. પણ પુરુષાર્થ એ રીતે ચાલવો જોઈએ. પુરુષાર્થ એટલે યથાર્થ સમજણ, એનું નામ પુરુષાર્થ. યથાર્થ સમજણ જો જીવને થાય તો એનો પુરુષાર્થ એ દિશામાં જ, સમજણવાળી દિશામાં જ ચાલ્યા કરે. અને સમજણવાળી દિશામાં પુરુષાર્થ ચાલે તો એ સમજણનો પિંડ પકડાઈ જાય એને, એવી સ્થિતિ છે. તત્વ ગહન હોવા છતાં ઘણું ગુરુદેવના પ્રતાપે સરળ થઈ ગયું છે. જયસેન આચાર્ય લખ્યું છે, કોઈ પણ એક સિદ્ધાંત જીવને બેસી જાય ને, કોઈ પણ એક સિદ્ધાંત, ક્રમબદ્ધનો સિદ્ધાંત બેસે, નિમિત્તનો બેસે, ઉપાદાન બેસે, સ્વભાવ બેસે, વિભાવનો પણ સિદ્ધાંત બેસી જાય તો સ્વભાવમાં આવી જાય છે. એવી કોઈ અપૂર્વ વાત છે. કોઈ એવું નથી કે હું આ દ્રવ્ય છું, હું શુદ્ધ છું, અખંડ છું, નિત્ય છું, એક છું, અભેદ છું, નિર્લેપ છું, શાશ્વત છું, ધ્રુવ છું, અપરિણામી છું, એ બેસે તો જ અનુભૂતિ થાય. વિભાવ મારામાં નથી, આ વિભાવ પરના લક્ષ્ય થતો છે, એ મારું પરિણમન નથી, ત્યાં જ એ સ્વભાવ ઉપર ચાલ્યો જાય. પર્યાય ક્રમબદ્ધ છે તો તરત જ પર્યાય સામે જોવાનું બંધ થઈ જાય તો સ્વભાવ ઉપર ચાલ્યો જાય. કોઈ પણ સિદ્ધાંત બેસે ને તો જીવ દ્રવ્યમાં અહમ કરવા માટે તત્પર થઈ શકે, એટલી બધી માર્ગની ચોખવટ ગુરુદેવે કરી દીધી છે. કાંઈ બાકી નથી રાખ્યું, એટલો ભંડાર ખોલી નાખ્યો છે કે જે રત્ન જોતું હોય ને એને મળે એમ છે. અને બધાએ રત્ન પોતાની પાસે છે, બહારથી કાંઈ મળતું નથી, બહારથી કોઈ આપતું નથી, આઈનું કાંઈ બહાર જાતું નથી, બહારનું કાંઈ અંદર આવતું નથી, બધું પોતાની પાસે છે. હે ગુરુદેવે કેટલું વર્ણન કર્યું શક્તિઓનું. ગુરુદેવ કહેતા હતા કે ભાઈ તારી પાસે એટલી એટલી શક્તિઓ પડી છે. રોજ ગુરુદેવ શક્તિનો મુખપાઠ કરે, ડેઈલી 47 શક્તિ, અવ્યક્તના 6 બોલ, 47 નય, 320 ગાથા, 1-16 ગાથા, આ બધો એનો દૈનિક અલિંગ ગ્રહણના બોલ, દૈનિક સ્વાધ્યાય ગુરુદેવનો. અને બધું મોઢે, શાસ્ત્ર ખોલવાની જરૂર નહીં, એ તો ઉઠીને ચાલુ થઈ જાય કામ. હે એકલો તો ક્ષયોપ સમય ક્યાં છે જીવો પાસે? હે તો એ ગુરુદેવ એમ કહે કે અમારો ક્ષયોપ સમ તો કાંઈ નથી, અમને તો એટલું યાદ નથી રહેતું એમ કે. બધું યાદ હોય, તારીખ વાર તિથિ અને ટાઈમ સહિત. કેટલી નિર્માણતા મોટા પુરુષને હંમેશા ઉપર રાખે. ક્યાં મુનિરાજનો ક્ષયોપ સમ, ક્યાં મુનિરાજની ધારા, ક્યાં મુનિરાજની સ્થિતિ. અમે તો એના ચરણની રજ છીએ, અમે તો એના દાસાનું દાસ છીએ. આવા પુરુષનો આપણને સંગ થાય હે, અને હજી જો માનનો કણિયો થોડોક ચાલતો હોય ખૂણે ખાચરે, તો સમજી લેવું કે ભાઈ આપણે ગુરુદેવના શિષ્ય કહી તો છીએ, પણ પછી વિચારી લેવું જે હોય. એટલે આ બધું બહુ સમજવા જેવું છે. હે આ બધું હું સલાહ આપવા માટે નથી કહેતો, આ તો બધાને ખ્યાલમાં આવે. કાંઈ એવી ભૂલ આપણી થઈ જતી હોય તો કાઢી નાખવી, એમાં કાંઈ બહુ મોટી વાત નથી, સાધારણ વાત છે. ખ્યાલમાં આવી જવું જોઈએ. જો આપણે આ કારણ પરમાત્માની ચર્ચા ચાલતી હતી ને, હવે આ કારણ પરમાત્મા ગુરુદેવે છે ને આ ત્રિભુવનભાઈનું બહુ દ્રષ્ટાંત આપ્યું કારણ પરમાત્મામાં. જ્યારે જુઓ ત્યારે ત્રિભુવનભાઈ વારિયાનું દ્રષ્ટાંત ગુરુદેવ આપે કે ભાઈ કારણ પરમાત્મા છે તો કાર્ય કેમ આવતું નથી, કારણ પરમાત્મા છે તો કાર્ય કેમ આવતું નથી. તો ગુરુદેવ કહે કે પણ કારણ પરમાત્મા તારી પાસે પડ્યો છે, એ કાંઈ કામનો ખરો કે નહીં? તું કાંઈક એનું કામ તો જો કે એનું કામ શું છે. તો તું એ જોતો જ નથી કે એનું કામ શું છે, એ તો તું એને જો પેલા કે એનું કામ શું છે, એમ જોવા જઈશ કે કામ આવી જશે. તું જોતો જ નથી કે કારણ પરમાત્મા છે, એ કારણ પરમાત્મા પોતાથી છે, એ કારણ આપવા માટે બેઠો છે. કાર્ય હમણાં આવી જાય એવું કારણ તારામાં પડ્યું છે, છતાં તું કારણ સામે જોતો જ નથી. તું જોતો નથી એટલે કાર્ય નથી આવતું. હું કારણ પરમાત્મા છું, અનાદિ અનંત છું, એકરૂપ છું, શુદ્ધ છું, ધ્રુવ છું, નિર્મળ છું. મારા કાર્યનું કારણ ક્યાંય બહારમાં નથી, મારા કાર્યનું કારણ સિમંદર ભગવાન પાસે નથી, મારા કાર્યનું કારણ કોઈ શાસ્ત્રમાં નથી. મારા કાર્યનું જો કારણ જો સિદ્ધ ભગવાન મને કાંઈ આપી શકે, સિદ્ધ ભગવાન જો મને કાંઈ સમ્યક દર્શનની પર્યાય આપી શકે અને મને સમ્યક દર્શનની પ્રાપ્તિ સિદ્ધ ભગવાનથી થઈ જાય, તો સિદ્ધ ભગવાન અપરાધી બની જાય, અપરાધી બની જાય. મારો પુરુષાર્થ છીનવી લીધો એણે, મારો પુરુષાર્થ મારી પાસે છે, મારા કાર્ય માટે કોણ ખલેલ કરી શકે બીજી વ્યક્તિ અંદરમાં? એમ મારા કાર્યનું કારણ મારી પાસે પડ્યું છે, એવો મારો કારણ પરમાત્મા વિદ્યમાન છે, હું એની તરફ જોવ જ નહીં અને હું બીજે જ જોયા કરું, પરની સામે જ નજર કર્યા કરું, પરને જાણવામાં મશગુલ રહી જાઉં, તો મારો ત્રિકારી પરમાત્મા કારણ મને આપે કેવી રીતે? એટલે પહેલામાં પહેલું કોઈ પણ પદાર્થને લક્ષ્ય કરીને પરસન્મુખતા જીવે છોડવી પડશે. જો લક્ષ્ય કરીને પરસન્મુખતા જાણવા માટે પણ કૈરા કરશે કે મારો જાણવાનો સ્વભાવ તો સ્વપર પ્રકાશક છે, એટલે આ જાણું તો ખરો ને, 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 તો કે ભાઈ તારો સ્વભાવ સ્વપર પ્રકાશક છે, પણ એમાં સ્વપર પ્રકાશક લખ્યું છે. તો પેલા તો એમાં સ્વ આવે છે પેલા, તો પેલા તું સ્વને તો જાણી લે, તો વાસ્તવિક પર કેવું છે એવું જાણવું થઈ જશે. પણ આને છોડી અહીંથી તારા જ્ઞાનને ખેંચી અને તું સીધું બહાર લઈ જાસ. આને જાણું, આને જાણું, આને જાણું, આને જાણું. જાણવાના લોભમાં સગડો સંસાર છે. જાણવાનો લોભ ચાલે છે, જાણવું નથી ચાલતું જીવને. જાણવું તો યથાર્થ સ્વભાવ છે એનો, પણ જાણવાનો જ લોભ. આને જાણી લઉં, આને જાણી લઉં, આને જાણી લઉં, આ શાસ્ત્રની આ ગાથા જાણી લઉં, આ શાસ્ત્રની આ ગાથા જાણી લઉં. શાસ્ત્રની ગાથામાં એમ કે છે કે જાણનારને જાણ પેલા. દરેક શાસ્ત્રમાં દરેક પેજ ઉપર આપણું નામ લખેલું છે, પણ આપણું નામ જ વાંચતો નથી. બીજું બધું વાંચી જાય. એમ કયો કે ભાઈ 144મી ગાથામાં શું છે? તો કે પ્રથમ શ્રુત જ્ઞાનના અવલંબન વડે જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય કરીને, પછી ઇન્દ્રિય અને મન દ્વારા પ્રવર્તી બુદ્ધિઓને મર્યાદામાં લાવીને, પછી શ્રુત જ્ઞાનના વિકલ્પોને આત્મસન્મુખ કરીને જે વિકલ્પને ટાળે એ સમયસારને પામે. હે, આમ લખ્યું છે. હવે એ આ લખ્યું છે એમાં શું લખ્યું છે? તો કે આમાં તારું નામ લખ્યું છે. સમયસારને પામ, તું તારો સમયસાર તારી પાસે છે એમ બતાવવા માટે શાસ્ત્રોની રચના થાય છે. પોતાનું નામ ભૂલી જાય છે, બાકી બધું યાદ રહી જાય છે. બધું યાદ રહીએ, બાકી બાકી પોતાનું નામ જ ભૂલી જાય. આત્માને બતાવનારા શાસ્ત્રો છે, એ આત્માને બતાવે છે અને જીવ એ શાસ્ત્રની પાછળ પડ્યો છે. આત્મા સમૂહ જોતો જ નથી. હવે કારણ પરમાત્મા કેવી રીતે કાર્ય આવવા દે? પછી આવી બહુ અપૂરું વાતો છે. આ બહુ આમ સાધારણ લાગે હો, પણ બહુ ગંભીર વાત છે, બહુ સમજવા જેવી વાતો છે. એટલે એવું એવું આમાં આમાં તો બધું આવી જાય. આમાં કેટલો વિસ્તાર કરે ગુરુદેવ તો, પણ આ બધી પ્રાથમિક વ્યવસ્થાઓ છે. એ જ્યારે સાંભળવા બેસે, વિચારવા બેસે, ત્યારે આ બધું એના જ્ઞાનમાં બરાબર નક્કી કરીને બેસે ને તો એને મહિમા આવે અંદરથી પોતાના આત્માનો. નહીતર મહિમા ના આવે, સયોપસમ વૈદા કરે, યાદ શક્તિ વૈદા કરે, યાદ રહેવા માંડે કાલ શું આવ્યું તું, આજ શું આવ્યું તું, આવતીકાલે શું આવશે, એ બધું એના જ્ઞાનમાં બરાબર યાદ રહીએ. પણ એક સયોપસમથી પાર એક જે ભાવભાષણ વાળું જ્ઞાન છે, એ જ્ઞાન આત્મસન્મુખ થઈને પ્રતીતિ થાય છે. એવી વિચારધારા એને આંતરિક ન ચાલે ત્યાં સુધી કાર્ય સિદ્ધિ ન આવે, કારણ પરમાત્મા જવાબ ન આપે ત્યાં સુધી. એટલે બહુ ચેતી, સાવચેતીપૂર્વક, સમજણપૂર્વક આ જ્ઞાનીની વાણી જેટલી ખરે એટલી મારા માટે જ છે. પેલા મેં કીધું હતું કે આ સભામાં માત્ર હું ને ગુરુદેવ બે જ છીએ, બીજું કોઈ છે જ નહીં. જેટલું આવે એ બધું મારા માટે જ છે, બીજા કોઈ માટે નથી. એમ વિચારીને જો એ પ્રયાસ ચાલુ કરે તો એને જ્ઞાનમાં નિર્ણયની શક્તિ ખીલે, અને એ નિર્ણયની શક્તિ ખીલે તો એ નિર્ણયવાળું જ્ઞાન છે એ આગળ વધી અને યથાર્થ નિર્ણયમાં પરિણમે. યથાર્થ નિર્ણયમાં પરિણમી અને આગળ જતા કોઈ એવી સવિકલ્પ સ્વસંવેદનની દશા પણ આવી જાય, અને તો એ જીવને નિર્વિકલ્પ અનુભૂતિનો અવકાશ થઈ જાય. એવી આમાં વાત, આ વિકલ્પ તોડવાની વાતમાં આ બધું અંદર ગર્ભિતમાં આવી જાય છે. ખાલી વિકલ્પ છે ને વિકલ્પ તોડવો છે, વિકલ્પ છે ને વિકલ્પ તોડવો છે, એને તો વિકલ્પ વધે છે, એને તો વિકલ્પની વૃદ્ધિ થતી હોય છે, અને એને ખ્યાલમાં નથી આવતી વિકલ્પની વૃદ્ધિ ચાલે છે. એટલે બહુ સમજણની જરૂર છે, યથાર્થ સમજણ. એનું નામ મોટામાં મોટો પુરુષાર્થ છે. પર્યાયને ફેરવવી એનું નામ મોટામાં મોટો અપુરુષાર્થ છે. પર્યાયને ફેરવવાનો પુરુષાર્થ કરવો એ મોટામાં મોટો અપુરુષાર્થ છે. અને યથાર્થ સમજણ જે જીવને થાય છે એની પર્યાય સમ્યકપણે પરિણયમાં વગર, ફૈરા વગર રહેતી જ નથી. એવી સ્થિતિ અહીંયા આચાર્ય ભગવાન બતાવે છે. આમાં તો ઘણો વિસ્તાર છે, પણ આ બધું સમજવા જેવું. જો આમાં ગુરુદેવ 320મી ગાથાનો, આમાં 320મી ગાથાનો ઉલ્લેખ ખૂબ સરસ કર્યો છે. એમાં જાણવું સિદ્ધ કરે. જાણવું કોને જાણે? તો કે સંવરને, તો કે જાણે. નિર્જરા થઈ તો કે જાણે. મોક્ષ થયો તો કે જાણે. આશ્રવ જાણે, બંધ થયો જાણે. નિર્જરા થઈ, પુનપાપ આશ્રવ બંધ થયા એને જાણે. સંવર નિર્જરા મોક્ષ થયો એને જાણે. તો કે એ જાણે 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 એટલું જ એનું કાર્ય છે જાણવું. એ જેમ ચક્ષુ જાણે દૂર રહીને, એમ જ્ઞાન દૂર રહીને જાણે છે, કદી કોઈ પદાર્થ સાથે એકતા કરતું નથી, એવું મારું જ્ઞાન અત્યારે પ્રગટ રૂપ છે. એ પ્રગટ રૂપ જ્ઞાન છે, એ જ્ઞાયકમાંથી આવતું જ્ઞાન છે, અને એ જ્ઞાન જ્ઞાયકને પ્રસિદ્ધ કરીને જ વ્યય પામે છે. કોઈ પણ જ્ઞાનનો ઉત્પાદ ધ્રુવને પ્રસિદ્ધ કર્યા વગર વ્યય કદી પામી શકતો નથી, કદી પામતો નથી, એમને કદી પામી જ શકતો નથી. તો કે હવે આ અજ્ઞાન દેખાય છે, આ અત્યારે તો મોરાગ દ્વેષ દેખાય છે, તો કે એ બધું દેખાય છે ને, એ જ્ઞાનમાં આત્મા ઉત્પાદ ધ્રુવને પ્રસિદ્ધ કરે છે, એ તને ખ્યાલમાં નથી આવતું, એટલે આ બધું દેખાય છે તને. જ્યાં એ તને ખ્યાલમાં આવશે ત્યાં આ બધું છે ને તને દેખાવાનું બંધ થઈ જશે. એવી સ્થિતિ છે જીવની, વર્તમાનમાં એવી સ્થિતિ છે, અજ્ઞાનીની એવી સ્થિતિ છે. કોઈ પણ ઉત્પાદ જ્ઞાનનો હોય એ કદી ધ્રુવને પ્રસિદ્ધ કર્યા વગર વ્યય પામી શકતો જ નથી. કોઈ પણ ઉત્પાદ હોય જ્ઞાનનો, ધ્રુવને પ્રસિદ્ધ કર્યા જ કરે છે, કારણ કે એ ધ્રુવ સાથે અનન્ય છે જ્ઞાન. એ જ્ઞાન જુદું નથી પડી ગયું આમ, એટલે એ ધ્રુવને જ પ્રસિદ્ધ કરે છે નિયમથી. એવો સ્વીકાર આવવો જોઈએ ને બસ, અને સ્વીકારમાં અનંતો પુરુષાર્થ છે. સતતતા હોવી જોઈએ, નિરંતરતા હોવી જોઈએ, ધારાવાહિકતા ચાલવી જોઈએ, ખલેલ ન પડવી જોઈએ ક્યાંય વિચારધારામાં, સમજણમાં, પુરુષાર્થમાં, જાગૃતિમાં, ભાવભાષણમાં, કે બસ જ્ઞાન માત્ર હું, અભેદ રૂપે જ્ઞાયક તે હું, ભેદ રૂપે જ્ઞાન માત્ર તે હું. અને એ ભેદ અભેદ જ્ઞાયક અને જ્ઞાનનો ભેદ પણ છૂટી ગયો તો જ્ઞાન માત્ર તે હું છું, જ્ઞાયક માત્ર તે હું છું. એટલી વસ્તુની સ્થિતિ છે. આવી વસ્તુ ગુરુદેવે ખૂબ ચોખ્ખી કહેલી છે, દરેક પ્રવચનમાં આ વાત આવે છે, દરેક પ્રવચનમાં. કોઈ પ્રવચન તમે બતાવો મને કે જેમાં જ્ઞાનને જ્ઞાયકની ચર્ચા ગુરુદેવે ન કહેલી હોય. કોઈ પણ શાસ્ત્ર પુરુષાર્થી ઉપાય તમે ચલાવો, ચરણાનુયોગ, એમાં પણ આ વાત આવશે. કારણ કે દ્રવ્ય અનુસારી ચરણમ હોય, દ્રવ્ય અનુસાર બધા અનુયોગ ચાલે છે, દ્રવ્યાનુયોગ અનુસાર બધા અનુયોગ ચાલે છે, બીજા કોઈ અનુયોગ અનુસાર દ્રવ્યાનુયોગ નથી ચાલતું. દ્રવ્યાનુયોગને અનુસાર બધા અનુયોગો ચાલે છે. ચારેય અનુયોગનું તાત્પર્ય વિતરાગતા કીધું છે, પણ દ્રવ્યાનુયોગ પૂર્વક પ્રથમાનુયોગ, કર્ણાનુયોગ ને ચરણાનુયોગની સ્થિતિ ખ્યાલમાં આવે છે. ખ્યાલમાં આવવું એ દ્રવ્યાનુયોગ છે, શું ખ્યાલમાં આવવું એ પ્રથમાનુયોગ, ચરણાનુયોગ ને કર્ણાનુયોગ છે. આવી સ્થિતિ છે. આ રીતે જે જીવની વિચારધારા સમજણપૂર્વકની ચાલે છે, એ જીવ, એ ભવી જીવ પોતાના શુદ્ધાત્માનું ચિંતન મનન કરતો કરતો, પ્રતીતિને સંવેદન કરતો કરતો આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરે છે. સર્વ ભવી જીવો આવી રીતે પોતાની યથાર્થ સમજણનો પુરુષાર્થ કરી અને મોક્ષ માર્ગમાં પ્રયાણ કરે એવી મંગળ.